समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय चाले छे। एमां आपणे कर्ता कर्म अधिकारमां गाथा 102 सुधी स्वाध्याय कर्यो छे। हवे आगळ स्वाध्याय लईए। अहींया कर्ता कर्म अधिकारमां हवे कहे छे के पर भावने कोई द्रव्य करी सके नहीं। पर भाव एटले परना भाव, पर द्रव्यना भाव, एने कोई करी सके नहीं। द्रव्यमां जेवा गुण होय एवा ज गुण प्रमाणे द्रव्य परिणमे એ બીજા દ્રવ્ય, પરદ્રવ્ય, અન્ય દ્રવ્ય, એ અન્ય દ્રવ્યના ગુણ પ્રમાણે કોઈ દ્રવ્ય પરિણમે શકે નહીં। એટલે જેવું દ્રવ્ય છે એ એવા જ ગુણ સહિત, એવા જ સ્વભાવ સહિત છે, એટલે એ એવા જ એના ભાવ રૂપે પરિણમે, પણ અન્ય દ્રવ્યના ભાવે તો એ પરિણમી શકે નહીં। અને એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને એમ પરિણમાવી શકે પણ નહીં। એટલે અહીંયા કર્તા કર્મ અધિકાર છે એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ કરતું નથી, એને પરિણમાવી શકતું નથી। એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને પરિણમાવી શકતી નથી, કરાવી શકતી નથી, એ વાતની મુખ્યતા અહીંયા પણ રહે છે। તો આપણે 103 ગાથા લઈએ, કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા। યો યસ્મિન ગુણે દ્રવ્યે સો અન્ય સ્મિસ્તુ ન સંક્રામતિ દ્રવ્યે, સો અન્યદ સંક્રાંતઃ કથમ તત્ પરિણામ ઇતિ દ્રવ્યમ। આ ગાથાને આપણે ગુજરાતીમાં પણ લઈએ।
જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહી અન્ય દ્રવ્ય સંક્રમી, અણ સંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યની।
ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યસ્મિન દ્રવ્યે ગુણેશ, જે વસ્તુ અર્થાંત દ્રવ્ય, જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે, સહ એટલે તે, અન્યસ્મિન તુ દ્રવ્યે ન સંક્રામતી, તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી, અર્થાંત બદલાઈને અન્યમાં ભળી જતી નથી। જે વસ્તુ અર્થાંત જે દ્રવ્ય, કે જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે એટલે કે પોતાના દ્રવ્ય ગુણમાં વર્તે છે, તે અન્ય બીજા દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી, અર્થાંત બદલાઈને એ બીજા અન્યમાં ભળી જતી નથી। આગળ કહે છે કે અન્યત અસંક્રાંત સહ ત તત દ્રવ્યમ કથમ પરિણામયતિ, એટલે કે અન્ય રૂપે સંક્રમણ નહીં પામી થકી તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે. જે વસ્તુ અથવા તો દ્રવ્ય કહીએ, જે દ્રવ્ય એ પોતાના ભાવે પરિણમે છે, પોતાના ગુણમાં વર્તે છે, પોતાના ગુણ પ્રમાણે પરિણમન કરે છે, તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં, બીજું દ્રવ્ય હોય એમાં અથવા બીજા દ્રવ્યના ગુણમાં બદલાઈને એમાં ભળી જતા નથી, એટલે સંક્રમણ પામતા નથી. હવે અન્ય રૂપે સંક્રમણ નહીં પામે એટલે બીજા રૂપે નથી થતા, બદલાઈ અને બીજા દ્રવ્યમાં ભળી નથી જતા, તો પછી તે બીજી વસ્તુને કેવી રીતે પરિણમાવી શકે, એટલે કે ન જ પરિણમાવી શકે. કહેવાનો આશય એ છે કે દરેક દ્રવ્ય પોતે પોતાના ભાવે, પોતાના દ્રવ્ય ગુણ જેવા છે એવા ગુણ પ્રમાણે પરિણમન કરે છે, તો પછી એમ જ પરિણમન કરે કે પોતે પોતાના સ્વભાવને છોડતું નથી. જેવું દ્રવ્ય છે એ દ્રવ્ય એવું ને એવું જ રહે છે અને બીજા અન્ય દ્રવ્યના ભાવે થતું નથી. સોનું પિત્તળરૂપ કે લોઢારૂપ થતું જ નથી. સોનું સોનાના ભાવે, સોનાના સ્વભાવે પરિણમન કરે છે તો એમ જ પરિણમન કરે. કોઈ પોતાના સ્વભાવને છોડતું નથી, બીજા ગુણોમાં એ પ્રસરતું નથી, બીજા ગુણોને ગ્રહણ કરતું નથી, બીજા ગુણો રૂપે પરિણમન થતું નથી, એની વાત કરી છે. એટલે એમ એ સંક્રમણ પામતું નથી, એ બદલાઈ જતું નથી, અન્ય ભાવે થઈ જતું નથી, તો પછી એ બીજા દ્રવ્યને ક્યાંથી બદલી શકે, અન્ય ભાવે કેવી રીતે પરિણમાવી શકે. કોઈપણ દ્રવ્ય એના સ્વભાવ ભાવે જ પરિણમે છે ત્યારે એને કોઈક બીજું દ્રવ્ય આવી અને એ બીજા દ્રવ્યના ભાવે પરિણમાવી શકે એ શક્ય જ નથી. જીવ દ્રવ્ય છે એ આવી અને જળને એ જીવરૂપ કરી શકે એ શક્ય જ નથી. તે જળ દ્રવ્ય જીવની સાથે ભળી અને એ જીવને જળરૂપે પરિણમાવી શકે એ શક્ય જ નથી. આ દ્રવ્યની સ્વતંત્રતાની વાતને એની પરાકાષ્ઠાએ બતાવી કે દ્રવ્યનું પરિણમન પણ એવું જ છે કે એ પોતે પોતાના સ્વભાવને કારણે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમન કરે, પણ અન્યના ગુણો પ્રમાણે કે અન્યના ભાવ પ્રમાણે એ પરિણમન ન કરે કે કરાવી પણ શકે નહીં. અને આવી દ્રવ્યની સ્વતંત્રતા સમજાય અને એકબીજામાં પરસ્પર કરતા કર્મપણાનો ભાવ ટળી જાય એટલે જીવને સહજ રીતે અકર્તા ભાવ આવે અને પોતે સ્વરૂપ તરફ વળે. અહીંયા ટીકામાં વિસ્તાર કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જગતમાં જે કોઈ જેવડી વસ્તુ, જે કોઈ જેવડા ચૈતન્ય સ્વરૂપ કે અચૈતન્ય સ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે, તે જગતમાં જે કોઈ વસ્તુ જેવડી એના જો ચેતન છે તો ચેતન સ્વરૂપે અને અચેતન છે તો અચેતન સ્વરૂપે જે દ્રવ્ય છે તે પ્રમાણે, એના ગુણમાં નિજરસથી જ અનાદિથી જ વર્તે છે. નિજરસથી એટલે પોતાના જેવા ગુણ છે અને પોતાની જેવી શક્તિ છે એ પ્રમાણે જ એ વર્તે છે. અને આવું ક્યારથી છે તો અનાદિથી છે, એની આદિ નથી. જ્યારથી દ્રવ્ય છે ત્યારથી એમ જ એનું પરિણમન થઈ રહ્યું છે. તે ખરેખર અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી તેમાં જ, એટલે પોતાના તેવડા દ્રવ્ય ગુણમાં જ વર્તે છે. અનાદિથી જે ચેતન સ્વરૂપ છે કે અચેતન સ્વરૂપ છે એ પોતાના ગુણમાં નિજરસથી પોતાની શક્તિથી અનાદિથી એ જ રીતે વર્તે છે તે પોતાના તેવડા દ્રવ્ય ગુણમાં જ વર્તે છે. ખરેખર અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી એટલે જે ચલાયમાં ન થાય બદલાય નહીં એવી એની મર્યાદા છે, એનો જે સ્વભાવ છે એને બદલી શકાય નહીં એવી એ વસ્તુ સ્થિતિ છે, એવી એની મર્યાદા છે. એટલે એ મર્યાદાને તોડવી અશક્ય હોવાથી એ પોતાના જેવા દ્રવ્ય ગુણ છે એમ જ એ વર્તે છે. પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ પામતી નથી, એટલે કે દ્રવ્ય બદલાઈ જાય કે ગુણ બદલાઈ જાય એમ એમાં ફેરફાર થતા નથી, દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ પામતી નથી. અને દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે નહીં સંક્રમણ કરતી તે અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકાય? પોતે દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ નથી કરતી તો પછી બીજી વસ્તુને પણ એ કેવી રીતે એમ પરિણમાવી શકે? પોતે પોતાના દ્રવ્ય અને ગુણ જેમ છે તેવું પરિણમન કરે છે, એટલે એવા દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે નહીં સંક્રમતી તે અન્ય વસ્તુને કેવી રીતે પરિણમાવી શકે? કદી ન પરિણમાવી શકે. માટે પરભાવ કોઈથી કરી શકાય નહીં, જીવથી પણ પરભાવ થાય નહીં કે જળથી પણ બીજો અન્ય ભાવ થઈ શકતો જ નથી. લાકડું લાકડા રૂપે પરિણમે, લોઢું લોઢા રૂપે પરિણમે, પણ એમ તો ન બને કે એના પરિણમન એના સ્વભાવથી જુદા થાય, એ બીજા ભાવરૂપ થાય, બીજા ગુણરૂપ થાય, બીજા દ્રવ્યરૂપ થાય, એમ તો ક્યારેય બને નહીં. જીવદ્રવ્ય એ પોતે પોતાની અનંત ગુણ હોવા છતાં પોતાની મર્યાદામાં રહીને સંક્રમણ કરે છે. મર્યાદા કેવી છે? તો કે જેવા ગુણ છે એવો એનો સ્વભાવ છે, એટલે જે પરિણમન છે એ એના ગુણો પ્રમાણે છે. એટલે એ દ્રવ્યનું પરિણમન ચેતન રૂપ છે તો ચેતન રૂપે જ થાય. એવો ભગવાન આત્મા ચેતન એ જળ ભાવે ક્યાંથી પરિણમે? એટલે એમ નથી કે શરીર સાથે રહેલો આત્મા શરીરના ભાવે પરિણમે અથવા તો શરીરને પોતાના ભાવે પરિણમાવી શકે, એ શક્ય જ નથી. બે દ્રવ્ય જુદા છે, બંને દ્રવ્ય પોતપોતાના ગુણ અને સ્વભાવ સહિત છે, એટલે એમાં એ ભાવે પરિણમવું શક્ય છે, પોતપોતાના ભાવે રહેવું શક્ય છે, પણ બીજા દ્રવ્યના ભાવે થવું એ અશક્ય છે. એની પોતાની સ્વભાવગત જે મર્યાદા છે તે તેના ગુણને કારણે છે, અને એ ગુણને છોડીને એ અન્ય ગુણ રૂપે પરિણમે એમ બનતું નથી. એટલે કોઈપણ દ્રવ્ય પોતાના સ્વભાવને છોડતું નથી. ખરેખર અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય છે. એટલે પોતાના જેવા જેવડા દ્રવ્ય ગુણ છે તેવા તેવડા ભાવે જ એ વર્તે છે. એમાં દ્રવ્યમાં ફેરફાર એટલે દ્રવ્યાંતર થતું નથી કે ગુણમાં ફેરફાર એટલે ગુણાંતર પણ થતું નથી, અને એ પ્રકારનું સંક્રમણ બદલાઈ જવું એમ થતું નથી. અને જ્યારે એ પોતે બદલાઈ નથી જતા તો બીજાને પણ બદલે કેવી રીતે? કેમ કે બીજી વસ્તુને પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે કે એ બીજી વસ્તુ જે છે એ પણ પોતે પોતાના ભાવે જ પરિણમે છે. એટલે પહેલી વસ્તુ પોતે બદલાતી નથી કે બીજી વસ્તુને પણ બદલતી નથી, બંને દ્રવ્ય પોતે પોતાના ભાવે જ પરિણમે છે. જીવ દ્રવ્ય પોતાના જીવના ભાવે પરિણમે છે, અને આ શરીર પૂતગળ એ એના પોતાના ભાવે પરિણમે છે. એટલે શરીર જ્યારે પોતાના ભાવે પરિણમતું હોય, જળ ભાવે હોય, તો એને આ જીવદ્રવ્ય ચેતન ભાવે કેવી રીતે પરિણમાવી શકે? અને આ જીવદ્રવ્ય બીજા અન્ય ભાવે એટલે જળના ભાવે પણ કેવી રીતે પરિણમી શકે? આવી જ વસ્તુની સ્થિતિ છે. આ વાત આપણને સમજાવી અને એમાં એક કર્તા કર્મ અધિકારની આ ઘણી ઊંચી વાત આપણને આચાર્ય ભગવાને કહી દીધી કે એ દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ કરે એનું કરતા થાય અને એમાં જે પર્યાય બદલાય એમાં એ જાણે કે પહેલા દ્રવ્યનું એ કાર્ય હોય એવી જો તારી માન્યતા હોય તો તે મિથ્યાત્વ છે. જે પરિણમન થાય છે, જે પર્યાય બદલાય છે, એ બધી એ પોતાને અનુરૂપ જ બદલાય છે, નહીં કે બીજાને અનુરૂપ બદલાય. જેવું દ્રવ્ય છે એવા દ્રવ્યની જેવો સ્વભાવ છે એ પ્રમાણે એની યોગ્યતા અનુસાર એની પર્યાય બદલાય છે, પણ એનો સ્વભાવ છે માટે એમ બદલાય છે. એમ નથી કે બીજું દ્રવ્ય એને બદલે છે. બીજું દ્રવ્ય કરતા થઈ અને એ કાર્ય કરે છે અને આ પહેલા દ્રવ્યની અંદર એવા પરિણમન થાય છે, એવા પરિણામ આવે છે, એવી પર્યાય થાય છે, એમ તો બિલકુલ નથી. ભાવાર્થમાં કહે છે કે જે દ્રવ્ય સ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા છે. હવે આ ગાથા ઉપરથી આપણે જે વિચાર કરવાનો છે, જે તાત્પર્ય સમજવાનું છે અને સ્વરૂપમાં જવાનું છે, એ વાતને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી પાસેથી આપણે સમજીએ. આ ગાથા ઉપર ગુરુદેવશ્રીએ જે પ્રવચન આપ્યું છે એના અંશો પ્રવચન રત્નાકર ભાગ 5માંથી આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 142, ગાથા 103 ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે બહુ સરસ ગાથા છે. જેમ જગત કરતા ઈશ્વર છે એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે, તેમ જૈન સંપ્રદાયમાં રહીને કોઈ એમ માને કે હું શરીરને હલાવી શકું છું, ભાષા બોલી શકું છું, પરજીવની દયા પાળી શકું છું, તો તે જીવ પણ મિથ્યા દ્રષ્ટિ છે. બહુ સીધી રીતે વાત કરી દીધી, સરળતાપૂર્વક સમજાવ્યું. એમાં બંને વાત સમજવાની છે. પહેલી વાત જેને હજી નથી સમજાઈ એને બીજી વાત ક્યાંથી સમજાશે? પહેલી વાતમાં એમ કહ્યું કે અન્ય મતમાં ઈશ્વરને જગતનો કર્તા માનવામાં આવે છે. ઈશ્વર આ જગતનો કર્તા હર્તા, જગતની રચના પણ એને કરી અને જગતમાં બધું ઈશ્વર કરે, એની મરજી વિના એક પાંદડું પણ હલે નહીં. પાપીઓને દંડ પણ ઈશ્વર આપે અને પુણ્યશાળી છે એને એવા સારા ફળ પણ ઈશ્વર આપે. બધું ઈશ્વર કરે, જે ઈશ્વર કરે તે જ થાય, એમ એ જગતનો કર્તા ઈશ્વર છે એવી માન્યતા અન્ય મતમાં છે. જૈન દર્શન એ માનતું નથી. જૈન દર્શનમાં ઈશ્વર એ પોતે શુદ્ધ છે, નિર્મળ છે, એ પોતે પોતાના શુદ્ધ નિર્મળ ભાવમાં અવ્યાબાદ સુખ અને આનંદમાં જ્ઞાનની અપૂર્વ એવી દશામાં બિરાજી ગયા છે. એ પરનું લક્ષ કરતા જ નથી, પર તરફ એમને રાગ થતો નથી, એટલે પરના કાર્યો કરવા પણ આવતા નથી, પાપીઓને દંડ આપવા પણ ઉપરથી નીચે પધારતા નથી. દરેક જીવ એવો સિદ્ધ સમાન છે, પોતાનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, એવા સ્વરૂપની પોતે પ્રાપ્તિ કરી શકે એવો છે અને અનંત જીવોએ એવી પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એટલે સિદ્ધ શિલા ઉપર અત્યારે અનંત જીવો બિરાજી રહ્યા છે. આવી માન્યતા આપણી જૈન દર્શનની છે. તે માન્યતા તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાંથી આપણા સુધી પહોંચી છે. ઘણી કરુણા કરી અને તીર્થંકર ભગવાને જે જ્ઞાનના ધોધ વરસાવ્યા એમાંથી ગણધર ભગવાને આગમોની રચના કરી અને આચાર્ય ભગવાને આ શાસ્ત્રોની રચના કરી, એ દ્વારા આપણને એ વાત જાણવા મળી છે. અને વસ્તુનું સ્વરૂપ એવું જ છે. સમ્યક દર્શન થતાં આની સચ્ચાઈ, આનું સમ્યકપણું સહજ રીતે જીવને પ્રાપ્ત થાય છે. એ પહેલા પણ શાસ્ત્રના અભ્યાસ દ્વારા, ગુરુના ઉપદેશ દ્વારા આ સત્યને એ જાણી વિચારી અને એના ઉપર મનોમંથન ચિંતન કરી અને સ્વીકારી શકે છે, એમાં દ્રઢતા કરી શકે છે. પણ સાચો સ્વીકાર અને દ્રઢતા તો અનુભવ સહિત જ થાય, અને એવો અનુભવ અનંત જીવોએ કર્યો છે, અને એમાં જે આગળ વધ્યા છે એ પછી મુક્ત પણ થયા છે. એટલે આ વાત તો આમ જ છે, એમ નથી કે જગતનો કરતા ઈશ્વર છે, એવું તો છે જ નહીં. જો જગતનો કરતા ઈશ્વર છે એમ માનવામાં આવે તો પછી એ બિચારા ઈશ્વર ઉપર કેટલો બધો ભાર આવી જાય. એ આખા જગતના બધા જીવો અને બધી વસ્તુના પરિણામોનો કરાવવામાંથી ઊંચો જ ના આવે. એટલે એ વાત તો બિલકુલ ખોટી છે. એટલે જેમ જગતનો કરતા ઈશ્વર છે એમ માનવામાં આવે તો એ મોટામાં મોટું મિથ્યાત્વ ઠરે છે. એટલે એ મિથ્યાત્વ છે એ તો અન્ય મતમાં છે જ, પણ જો જૈનમાં રહીને કોઈ એમ માને કે હું શરીરને હલાવી શકું છું, ભાષા બોલી શકું છું, પર જીવની દયા પાડી શકું છું, તો તે જીવ પણ મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા તો જૈનને બીજી વાત માટે મિથ્યા દ્રષ્ટિ ઠરાવ્યો. જૈન તો માને છે કે ઈશ્વર જગતનો કરતા નથી, એ વાત તો જૈન સ્વીકારે છે. છતાં પણ જો જૈન હોય અને જો એ એમ માનતો હોય કે આ શરીરને હું હલાવી શકું છું, ભાષા બોલી શકું છું, પર જીવની દયા પાડી શકું છું, તો એ માન્યતા એની મિથ્યા છે. એ માન્યતા સાચી નથી, સમ્યક નથી. એ વાત અહીંયા કરવી છે કે તમે બીજી બધી વાત જૈન પ્રમાણે માનતા હો, ઈશ્વરનું કરતા પણ તમે ન માનતા હો, બધું બરાબર છે, દ્રવ્ય સ્વરૂપનો બધો અભ્યાસ હોય, બધી વાત સાચી તમારી, તમે પૂજા કરતા હોય, ભક્તિ કરતા હો, તપ કરતા હો, તમે દેવગુરુ શાસ્ત્રનો વિનય પણ કરતા હો, એની પણ શ્રદ્ધા હોય, બધી વાત બરાબર તમારી. પણ તમને હજી એમ હોય કે જે શરીર સાથે આ આત્મા રહ્યો છે એ આત્મા આ શરીરના કાર્યો કરે, શરીરને હલાવે, શરીરના હલનચલન કરે, કે શરીર દ્વારા એ ભાષા બોલે અથવા તો શરીર દ્વારા એ પોતે સાંભળે, એનો અનુભવ કરે અને બીજા અન્ય જીવની પોતે દયા પાડી શકે, બીજાને બચાવી શકે, અભયદાન આપી શકે, એ પોતે બીજાના કાર્યો કરી શકે. પોતે જે શરીર સાથે રહ્યો છે એ શરીરના કાર્યો કરે અને બીજાના શરીરમાં પણ એ કંઈક કરે, એવી જો એને માન્યતા હોય તો એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. થોડું અઘરું પડે એવી વાત છે, પણ વસ્તુનું સ્વરૂપ એમ જ છે. ડૉક્ટર જો એમ માનતો હોય કે હું પેશન્ટને સાજા કરું છું, હું પેશન્ટ ઉપર આ સર્જરી કરું છું અને એટલે એ સાજો થાય છે, તો એ મિથ્યા દ્રષ્ટિ છે, એની માન્યતા મિથ્યા છે. પરદ્રવ્યના કાર્યો આ જીવ ક્યાંથી કરે? એ દ્રવ્ય સાથે એને વ્યાપકપણાનો સંબંધ નથી, એ તો વાત અગાઉ આવી. પણ આજે તો અહીંયા એ વાત કરી કે પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થતો નથી, પોતાના સ્વભાવને છોડતો નથી, એવી જ વસ્તુની મર્યાદા છે. એટલે આ ચેતન ભગવાન આત્મા પોતે પોતા સુધી જ સીમિત રહે છે, પોતાનામાં અનંત ગુણ છે તો એ રીતે એવા અનંત ગુણ સુધી જ એ સીમિત રહે છે. પણ એમ તો નથી કે એ બીજા અન્ય દ્રવ્યમાં વ્યાપીને એના કાર્યો કરે, એમ તો બિલકુલ નથી. અથવા તો પોતે અન્ય દ્રવ્યમાં એકરૂપતા કરી અને એ અન્ય દ્રવ્ય રૂપે થઈ જાય, એમ તો બિલકુલ નથી. એવું થતું હોય તો કોઈ દ્રવ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી શકે જ નહીં, કોઈ પણ દ્રવ્ય પોતે જેવું છે એવું શુદ્ધ રહી શકે જ નહીં. એટલે અનંત દ્રવ્ય છે તો એ અનંતનો નાશ થાય, એકબીજામાં ભળી જાય તો અનંતતાનો નાશ થાય. એટલે પોતાનો દ્રવ્યનો જે સ્વભાવ છે એ સ્વભાવને એ દ્રવ્ય છોડતું નથી, અને એમ છે તો પછી દ્રવ્યની સ્વતંત્રતા જળવાઈ રહે છે. કર્તા કર્મપણું પણ પરસ્પર હોઈ શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા પણ થઈ શકે નહીં. એ વાતને અહીંયા તો મુખ્ય કરવી છે. ગુરુદેવ સરસ રીતે સમજાવે છે. બે વાત એક સાથે સમજાવી દીધી. ગુરુદેવની આવી શૈલી અદભુત શૈલી છે કે જગત કરતા કોઈ ઈશ્વર નથી એવી માન્યતા જે માને છે એ તો બધા અન્ય મતમાં મિથ્યા દ્રષ્ટિ છે, પણ જૈન એ એમ માનતો હોય કે હા જગતનો કરતા ઈશ્વર નથી એમ માનતો હોય, અને સાથે ને સાથે સંપ્રદાયની બુદ્ધિ હોય અને સંપ્રદાયમાં રહીને પોતે એમ પણ માનતો હોય કે આ શરીર મારું છે અને આ શરીરના કામો હું કરું છું, શરીરને હલાવી શકું છું, હું બોલી શકું છું, હું લખી શકું છું, હું વાંચી શકું છું, હું શરીરના બધા કાર્યો કરી શકું છું, હું એક્સરસાઇઝ કરી શકું છું, હું રસોઈ કરી શકું છું, શરીરને જેમ ચાહું તેમ વાળી શકું છું, હલાવી શકું છું, શરીરનું બધું હું કરી શકું છું, એવી જો એને માન્યતા હોય તો, અને સાથે ને સાથે બીજા જીવની દયા હું પાળી શકું છું, બીજા જીવને હું સાતા પહોંચાડી શકું છું, બીજા જીવને હું દુઃખ પહોંચાડી શકું છું, એવી જો એની માન્યતા હોય તો એ બધી માન્યતા મિથ્યા છે. એટલે એવી માન્યતા સહિત જે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ આગળ કહે છે કે પંચમહાવ્રતના જે પરિણામ છે તે શુભ ભાવ છે, આશ્રવ છે, જળ અચેતન છે, ઝેર છે. મોક્ષ અધિકારમાં શુભ ભાવને વિષકુંભ કહ્યો છે. તારી ચિત્તો અમૃતનો સાગર પ્રભુ, અનાકુળ આનંદનો રસકંદ છે. અને શુભ ભાવ તો એનાથી વિપરીત ઝેર છે. આવા શુભ ભાવનો ઝેરનો કરતા થાય તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. પરદ્રવ્ય રૂપે થવું, સંક્રમણ થવું, બદલાઈ જવું અને પેલા દ્રવ્યને પણ બદલી નાખવું આ શક્ય જ નથી. પોતાની એક મર્યાદા છે. સોનાને સોનાની મર્યાદા છે તો સોનું સોના રૂપે બધું પરિણમન કરે અને એની પર્યાય જે થાય તે સોના રૂપે જ થાય. એની પર્યાય બરફ રૂપે થઈ શકે નહીં, એની પર્યાય પાણી રૂપે થઈ શકે નહીં. જે એના સ્વભાવમાં નથી એ વાત ક્યાંથી આવશે? સોનાના સ્વભાવમાં જે વસ્તુ નથી એ ક્યાંથી આવશે? એટલે અહીંયા કહે છે કે જગતમાં જે કોઈ ચૈતન્ય સ્વરૂપ કે અચૈતન્ય સ્વરૂપ જેટલી વસ્તુ છે તે બધી પોતાના દ્રવ્યમાં ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે. આત્મા પોતાની પર્યાયમાં વર્તે છે અને જળ પોતાની જળની પર્યાયમાં વર્તે છે. આ શરીર હાલે ચાલે તે શરીરની પર્યાય છે. શરીરના પરમાણુઓ શરીરની પર્યાયમાં વર્તે છે. એ જળ પરમાણુઓ છે એમનું પરિણમન થાય છે, એ એના ગુણને કારણે થાય છે અને એ મર્યાદાને છોડતા નથી. પોતાના ગુણોને છોડી અને બીજાના ગુણોને અપનાવી લે એમ થતું નથી. આત્મા એને બદલાવી દે એમ થતું નથી. આત્મા પોતે પોતાની મર્યાદામાં પ્રવર્તન કરે છે તો એમ જ છે, એ બીજી રીતે કંઈ કરી શકતો નથી. આત્મા કંઈ શરીરને હલાવે કે હલાવી શકે એ વાત છે જ નહીં. ગુરુદેવ કહે છે કે વિતરાગનો માર્ગ તો બહુ સૂક્ષ્મ છે ભાઈ, અત્યારે તો એ માર્ગનો લોપ થઈ ગયો છે. લોકો પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્રોના અર્થ કરે છે. અહીંયા કહે છે કે જગતમાં સંખ્યાએ જેટલી વસ્તુ છે ચેતન કે અચેતન તે પ્રત્યેક વસ્તુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં અનાદિથી જ વર્તી રહી છે. એમ નથી કે પહેલા કંઈક જુદું હતું એમ નથી, અને અનાદિથી વર્તી રહી છે અને એ એમ જ વર્તશે. જો એમ ન થાય તો પછી એકબીજામાં ભળી જાય તો દ્રવ્યનો નાશ થાય. પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં અનાદિથી વર્તી રહ્યા છે. પોતાના ગુણો છે ને એ પ્રમાણે એમની પર્યાય થાય છે. મતલબ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની પર્યાયને કરતું નથી અને કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની પર્યાયમાં વર્તતું નથી. તેથી આત્મા શરીરની ક્રિયા કરી શકે એ વાત ત્રણ કાળમાં સત્ય નથી. આત્મા શરીરની પર્યાય ને બદલે શરીરના કાર્યોને કરે આ વાત શક્ય જ નથી. પોતે પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં વર્તે છે એટલે એનું આવવું જવું તે પોતાની જડની ક્રિયા છે, છતાં હું આત્મા પૈસા કમાઈ શકું, પૈસા ઈચ્છા મુજબ ખર્ચી શકું, એવી બધી જે માન્યતા છે તે અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. પૈસા પૈસામાં રહ્યા, પૈસાના પરિણામ આત્મા ક્યાંથી કરે કરાવે, એ શક્ય જ નથી, એ ભ્રમ છે. આત્મા પરનું કાંઈ કરી શકતો નથી, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. અને ભગવાને, એટલે તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને આમ જ જાણ્યું છે અને આમ જ પ્રકાશ્યું છે, જેવું છે તેવું જાણીને તેવું જ પ્રકાશ્યું છે. અજ્ઞાનીને ખબર નથી એટલે કંઈ વસ્તુની સ્થિતિ બદલાઈ જશે, વસ્તુ સ્વરૂપ બીજી રીતે થઈ જાય, એમ તો બનવાનું નથી. પણ જીવન એમ છે કે હું બીજાના કાર્યો કરી શકું, હું સેવા કરી શકું, હું ઉપદેશ આપી શકું, હું સ્વાધ્યાય કરાવી શકું, હું કોમ્પ્યુટર ચલાવી શકું, હું કાર ચલાવી શકું. પરદ્રવ્યોના કાર્યો કરવાની એની બુદ્ધિ અનાદિની પડી છે ને, એ મોટામાં મોટું મિથ્યાત્વ છે, અગૃહિત મિથ્યાત્વ છે. એ અગૃહિત મિથ્યાત્વ એ લઈને આવ્યો છે અને અનાદિનો એમ જ એ અગૃહિત મિથ્યાત્વ સહિત રખડે છે. એટલે ગુરુદેવ કહે છે કે આ વાત છે જ નહીં, પરના કાર્યો જીવ કરે એ વાત તો તું ભૂલી જ જા, એ વાતનો કોઈ રીતે સ્વીકાર થઈ શકે એમ નથી. એક તત્વનું બીજા તત્વનું કાંઈ કરી શકે એવું કરી શકવા પણ શક્ય જ નથી, કેમ કે દરેક તત્વ પોતે પોતાના સ્વભાવમાં રહે છે અને એ પોતાના સ્વભાવને છોડતું નથી. અહીંયા તો એક સરસ ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે આંગળી પોતાના દ્રવ્ય અને પર્યાયમાં વર્તે છે. પૂતગળ છે એટલે એના પૂતગળ દ્રવ્યના અને એની પર્યાય જે બદલાય એમાં એ વર્તે છે, એટલે એનું પરિણામ ત્યાં છે. અને રોટલીના જો એ ટુકડા કરે છે તો એ રોટલીના ટુકડા એ આંગળીથી કે અંગૂઠાથી નથી થતા, કેમ કે એનું પરિણામ તો પોતાની પર્યાય રૂપે છે, એટલે આંગળી કે અંગૂઠો એ હલે ચાલે એ એનું પરિણામ છે. જ્યારે રોટલીના ટુકડા થાય છે એ રોટલીના રજકણોની પોતાની ક્રિયા છે, એટલે એનું એ પરિણામ છે. એ રોટલીના રજકણો પોતાના દ્રવ્ય અને પર્યાયમાં વર્તે છે અને રોટલીના ટુકડા થાય છે. એને ન તો એ પેલી આંગળી કંઈ પરિણામ આવી શકે છે કે ન તો આત્મા એને પરિણામ આવી શકે છે. એટલે આંગળીથી પણ એ ટુકડા થતા નથી કે આત્માથી પણ થતા નથી. આવી દ્રવ્યની અને કર્તા કર્મની સ્વતંત્રતા છે. કાર્ય જ્યાં થાય છે ત્યાં એને માટે જે કરનારો છે તે પોતે દ્રવ્ય છે, જેવો સ્વભાવ છે એવું જ પરિણામ થાય, એના સિવાય અન્ય ભાવે બીજા ભાવે એ પરિણામ થતું નથી. રોટલી તૂટીને પર્યાય બદલાય તો રોટલી થાય, પણ રોટલી તૂટીને પર્યાય બદલાયને શિખંડ ન બને, રોટલીમાંથી શિખંડ બની શકે નહીં, કેમ કે એમાં એવા ગુણો જ નથી. એવા ખટાશ અને મીઠાશના ગુણો જે ગોરસના છે એ રોટલીમાં છે જ નહીં, લોટમાં છે જ નહીં, એટલે લોટમાંથી કાંઈ શિખંડ બને નહીં, ગમે તે કરો તો પણ ન બને. એ મર્યાદા છે, દરેક દ્રવ્ય છે એને એની મર્યાદા છે કે એમાં એનો જે સ્વભાવ છે ગુણોને કારણે એ રીતે પરિણમન થાય. ભલે અનેક પ્રકારે પરિણમન થાય એ વાત બરાબર છે, પણ એ સ્વભાવગત જ છે, એ પરિણમન એના સ્વભાવથી વિરુદ્ધ નથી, એ એના સ્વભાવને છોડતું નથી. આનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ જીવદ્રવ્ય પોતે ક્યાં સ્વભાવને છોડે છે, નક્કામાનો બહાર વલખા મારે છે. આ જીવદ્રવ્ય ત્રિકાળ જ્ઞાયક છે તો જ્ઞાયક છે, એ જ્ઞાયક સ્વભાવને છોડતું જ નથી. તું નક્કામાનો સુકરા ઉથલ પાથલ કરે છે, જાને બીજે બધે જઈને જોઈ આવ, ક્યાં તને કોઈ કંઈ કરવા દે છે. આ જીવદ્રવ્યો એમ માને છે કે હું બધાના કામો કરું છું, પણ તું જરાક બહાર બધે ફરીને આવો, એમાં કોણ તને એનું કાર્ય કરવા દે છે? એ દ્રવ્ય પોતે એનું કાર્ય કરશે કે તને કરવા દેશે? તું માને એથી કંઈ તું એનું કાર્ય કરે છે એવું થોડું છે. એ તો પેલું કૂતરું છે, એ ગાળાની નીચે ચાલે છે, એટલે એ માને છે કે ગાળાનો ભાર હું ઉપાડું છું અને ગાળાને હું ચલાવું છું. એથી કંઈ એ કૂતરું કંઈ ગાળાનો ભાર સહન કરતું નથી, વહન કરતું નથી કે ચલાવતું નથી, માને એથી શું થઈ ગયું? આ જીવ બહાર બધે જાય છે, ભટકીને પાછો આવે છે અને મિથ્યા માન્યતામાં એમ માને છે કે હું કાર ચલાવું છું, કોમ્પ્યુટર ચલાવું છું, હું જગતના બધા કામો કરું છું, પણ તું માને એથી કઈ સત્ય ઠરતું નથી, એ તો પેલા ગાળાની નીચે ચાલતા કૂતરાના જેવી વાત છે. સત્ય તો એ જ છે કે જે દ્રવ્ય છે એનું એ પ્રમાણે પરિણમન થઈ રહ્યું છે, તું માત્ર એવા ભાવ કરે છે, બાકી તું કંઈ કરતો નથી. આત્મા ક્યાંથી કંઈ કરે? આત્માના સ્વભાવમાં શું છે? આત્માનો સ્વભાવ તો જ્ઞાન આનંદ સુખ શાંતિનો સ્વભાવ છે, તો એ જ્ઞાન આનંદ સુખ શાંતિ રૂપે જ પરિણમન કરે, અન્ય રીતે પરિણમન કરી શકે જ નહીં. પરના કામો ક્યાંથી કરે? અને પર્યાયમાં વિભાવ ભાવરૂપ પરિણમન થાય છે તો પણ એ ક્ષણિક છે, પર્યાયમાં છે, તેથી એ કંઈ પરદ્રવ્યનું પરિણમન કરાવી શકે એમ તો બિલકુલ નથી. અગાઉ ગાથામાં આપણે એ વાત કરીને કે એ પોતે પોતાના ભાવનો કરતા છે, પણ એમ નથી કે પરદ્રવ્યનો કરતા છે. 102 ગાથામાં એ વાત આવીને કે આત્મા અજ્ઞાન અવસ્થામાં પણ પોતે પોતાના ભાવનો કરતા ભોગતા થાય છે, પણ એમ નથી કે પરદ્રવ્યનો કરતા થાય. આ વાત આપણે બરાબર ગઈકાલે આપણે સમજ્યા છીએ. જ્ઞાની તો એ જે ભાવ થયા છે એનો પણ કરતા નથી થતો, પણ અજ્ઞાન અવસ્થામાં જીવને એમ કહ્યું કે એ પોતે પોતાના વિકારી વિભાવ ભાવ શુભાશુભ ભાવનો કરતા થાય, પણ પરદ્રવ્યનો તો કરતા અજ્ઞાન અવસ્થામાં પણ નથી. એટલે પરદ્રવ્યની અંદર એને એકરૂપતા કરવી, એમાં ફેરવાઈ જવું, સંક્રમણ થવું, આ બધું હોઈ શકે જ નહીં. એટલે પરના કાર્યો કરે એ શક્ય જ નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. અને આ તો વિતરાગ માર્ગનું મોટામાં મોટું રહસ્ય છે. અકર્તા ભાવ માટે આ બધી વાત તો બરાબર સમજવી પડશે. દ્રવ્યનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું જ પડે. એ સમજ્યા વિના અકર્તા ભાવ આવશે નહીં. અહીંયા કોઈકે પ્રશ્ન કર્યો કે પરસ્પરોપગ્રહો જીવાનામ એમ તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે ને, પરસ્પર ઉપગ્રહો જીવાનામ એટલે કે ઉપગ્રહ એટલે ઉપકાર, પરસ્પર ઉપકાર કરે છે. ગુરુદેવ કહે છે કે હા કહ્યું છે, પણ એનો અર્થ શું? ઉપગ્રહ એટલે ઉપકારનો અર્થ ત્યાં નિમિત્ત માત્ર એમ થાય છે, એમ નથી કે એ બીજાનું કામ કરે. પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક પર્યાય એની પોતાથી થાય છે, એમાં એ બાહ્ય ચીજ નિમિત્ત હોય, બીજું દ્રવ્ય નિમિત્ત હોય એટલે એમ કહેવામાં આવે, પણ એ કંઈ કરતું નથી. એટલે નિમિત્ત છે એટલે એને ઉપગ્રહ કહેવામાં આવ્યું, ઉપકાર કહેવામાં આવ્યો. એ પરનો ઉપકાર, પરનું કાર્ય એ કંઈ જીવ કરતો નથી, કરી શકે નહીં. ત્યાં તો અર્થ એવો છે કે એ પરનો ઉપકાર એટલે નિમિત્ત શું છે એ દર્શાવ્યું છે. સર્વાર્થ સિદ્ધિ ટીકાની વચનિકામાં ઉપગ્રહનો અર્થ પંડિત શ્રી જયચંદજીએ નિમિત્ત કર્યો છે. એ નિમિત્ત છે, ઉપકાર એટલે તો નિમિત્ત છે, ખરેખર તો એ કંઈ ઉપકાર કરતું નથી. એટલે ઉપગ્રહ શબ્દથી નિમિત્તનું જ્ઞાન કરાયું છે. જીવ પરનો ઉપકાર કાર્ય કરે છે એમ કદી એ નથી. પ્રત્યેક પદાર્થ જળ કે ચેતન એ પોતે પોતાના દ્રવ્ય એટલે વસ્તુમાં અને પોતાની વર્તમાન પર્યાયમાં વર્તે છે. પોતાના દ્રવ્ય માટે જેવા ગુણ છે એ સહિત પોતે પોતાના દ્રવ્યમાં રહ્યું છે અને પોતાની વર્તમાન પર્યાય સહિત એ પોતામાં છે, પણ પોતાથી બહાર નથી. તેની પર્યાય ને બીજું કોઈ દ્રવ્ય કરે એમ પણ નથી કે એ બીજાની પર્યાયને કરે એમ પણ નથી. અહીંયા પાના નંબર 144 ઉપર એક પ્રશ્ન લીધો છે કે એક પરમાણુ બીજા પરમાણુના કાર્યમાં, એક પદાર્થ બીજા પદાર્થના કાર્યમાં પ્રભાવ તો પાડે છે ને, હજી એને પરસ્પર કંઈક કરાવવું છે એક દ્રવ્ય દ્વારા બીજા દ્રવ્યનું. એટલે અહીંયા એક એવો પ્રશ્ન પૂછ્યો છે. ગુરુદેવ કહે છે કે અરે ભગવાન, એ પ્રભાવ શું ચીજ છે? તારે પ્રભાવ ને લઈને શું કહેવું છે? એ પ્રભાવ શું ચીજ છે? દ્રવ્ય, ગુણ કે પર્યાય શું ચીજ છે? અહીં તો કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એમ જે માને તેને મૂળમાં જ ભૂલ છે. જેમ એક વત્તા બે બરાબર ત્રણ થાય એને બદલે કોઈ ચાર કહે તો એ ભૂલ થઈ કે નહીં, અને એ મૂળમાં પહેલી ભૂલ થાય અને પછી ચાર પ્રમાણે આગળ વધે કે ચાર ચોક સોળ અને પછી સોળ દુ બત્રીસ, અરે પણ એ બધા તું પલાખા ગોઠવે પણ મૂળમાં પહેલી ભૂલ જ તે કરી કે જે ત્રણ થતા હતા એને તે ચાર કયા, અને પછી એના ઉપર ભૂલ ઉપર ભૂલ ભૂલ ઉપર ભૂલ કર્યા જ કરે છે. એટલે મૂળમાં જ એ તો ભૂલ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે, એ તો મૂળથી ભૂલ છે, મૂળમાં ભૂલ છે. એક ભૂલ આવી એટલે પછી એના ઉપર બીજી ભૂલ ભૂલ ઉપર ભૂલ જ થશે. ગુરુદેવ એક સરસ ઉદાહરણ આપે છે કે એક ઘડો તમે ઊંધો મૂકો એની ઉપર બીજો ઘડો ઊંધો જ રહી શકે, સીધો ન રહી શકે. એક ઘડો પહેલો ઘડો તમે જો ઊંધો મૂક્યો હોય તો એની ઉપર તમારે બીજો ઘડો ગોઠવવો હોય તો ઊંધો જ ગોઠવી શકાય, સીધો નથી ગોઠવી શકાતો. એટલું સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ભાઈ એક પહેલી મૂળમાં તું ભૂલ કરીશ તો પછી આગળ વાત ક્યાં બનશે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, પોતે પોતાના સ્વભાવને છોડે નહીં, પોતે પોતાની પર્યાય સહિત અને દ્રવ્ય સહિત રહે, પણ પરની પર્યાય રૂપ તો થાય નહીં કે પર દ્રવ્ય રૂપે પણ એ થાય નહીં. આ બધા સિદ્ધાંત છે, આ સિદ્ધાંતને બરાબર સમજવા પડશે. એ સિદ્ધાંત તરીકે આ પાડી દે છે, મોઢું ધૂણાવી દે છે, માથું ધૂણાવી દે છે, આ બોલી દે છે, પણ પછી વાત આવે ત્યારે તો કે ના આ શરીરને હું તો મારું ને એક્સરસાઇઝ હું નહીં કરું તો પછી મારું શું થાય. અરે ભલા ભગવાન, તું ભગવાન આત્મા અને તારું શરીર આ બધી વાત ક્યાંથી તું લાવ્યો, અને એની એક્સરસાઇઝમાં ને એમાં બધામાં તું ક્યાં પડ્યો? તું ભગવાન આત્મા છો તો આત્માનું કલ્યાણ થાય એવો કોઈ વિચાર છે કે નથી? એવા વિચારને બદલે તું શરીરના કાર્યો કરવામાં રોકાઈ રહ્યો, ત્યાં તો એ બધું ભૂલી જાય પછી. કોણ આત્મા ને કેવી વાત, આત્મા બધો બુકમાં, આ બુકની અંદર આત્મા છે, બાકી આપણે તો રમેશ. અરે આ શું વાત છે ભાઈ, તું શું કરે છે? તારી પહેલી આ વાત ભૂલ ભૂલ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે મળીને કામ કરે, અથવા તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જાય, આ બધી માન્યતાઓને તારે બરાબર વ્યવહારમાં પણ, સામાન્ય વ્યવહારમાં પણ એમ જ લાગુ પાડવાની છે. ડગલે ને પગલે જીવનમાં એમ જ રહેવાનું છે. પરના કાર્યો હું કરું છું એ મિથ્યા અભિમાન છોડવાનું છે, એ માન્યતા છોડવાની છે, અને ત્યાંથી પાછા વળીને અકર્તા ભાવ પ્રગટ કરવાનો છે કે હું એનો કરતા નથી, એનો કરવા વાળો નથી, માત્ર હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. આમ નહીં કરે તો સ્વરૂપમાં જશે કેવી રીતે? સહાનુભૂતિનો પુરુષાર્થમાં મુખ્યતા આ જ હતી. એને સમજવાનું છે દ્રવ્ય સ્વરૂપ દ્વારા જેવું છે તેવું વસ્તુનું સ્વરૂપ, પદાર્થનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ સમજવાનું છે, અકર્તા ભાવને સમજવાનો છે, અને ભેદ જ્ઞાન કરવાનું છે. એટલે મૂળમાં જ ભૂલ કરીને બેસશે, માન્યતામાં જેમ હોય કે શરીરના કામો હું કરું, શરીર દ્વારા હું પૂજા કરું છું, શરીર દ્વારા જ બધું થાય છે, તો એ મૂંઢતા છે. ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે જો આ સિદ્ધાંત અચલિત વસ્તુ સ્થિતિ જ એવી છે કે પરમાણુ પરમાણુની પર્યાયમાં વર્તે અને આત્મા આત્માની પર્યાયમાં વર્તે, આત્મા કર્મને બાંધે કે કર્મ આત્માને વિકાર કરાવે, એવું વસ્તુ સ્વરૂપ જ નથી. આત્મા કર્મ બાંધે, ક્યાંથી બાંધે? આત્મા ચેતન અને પેલા જળ કર્મ છે તે પુદ્ગલ, એને કેવી રીતે બાંધે, બાંધી કેવી રીતે? શીખવાડવામાં એવું આવે કે કર્મ છોડવા અને કર્મને આમ કરવા અને તેમ કરે, પણ કર્મને પકડીને તો બતાવ. આમ ડાઈ ડાઈ વાતો કરે છે બધી, પણ તું એક કર્મને પકડીને બતાવ કે આ કર્મને હવે છોડીને બતાવ કેવી રીતે છૂટે છે. જે બંધાયા છે તે તેના કારણે જે રીતે સ્થિતિબંધ છે એ પ્રમાણે એટલો સમય રહે છે ને પછી આપોઆપ છૂટા પડે છે કારમણ રજકોણો. એમાં તું શું કરે છે? એ કારમણ રજકોણો નું બંધાવવું અને છૂટા પડવું એ એનું કાર્ય છે, એમાં તું શું કરે? તું કંઈ કરતો નથી પ્રભુ, કર્મ તને નડતા પણ નથી, અને તારા જે પરિણમન થઈ રહ્યા છે, શુભભાવ કે અશુભભાવે પરિણમન થઈ રહ્યા છે, એ કરાવનારું એ કંઈ કર્મ નથી. એ કર્મને કારણે તને શુભાશુભ ભાવ થાય છે કે તારી પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે? જરાક તો વિચાર કર. કર્મના ઉદય બહારમાં આવ્યા, એ જળકર્મના ઉદય ત્યાં રહ્યા, અને તું અહીંયા શુભાશુભ ભાવ રૂપે પરિણમે તો પ્રભુ એ પેલા કર્મ કરે છે કે તું કરે છે? ચેતન તું ભગવાન આત્મા ડાયો હોશિયાર બુદ્ધિશાળી થઈ અને તું પેલા કર્મના ઉદય જે છે એ તને કંઈક કરાવી જાય એવું કેવી રીતે બને? એમ તો બને નહીં. એટલે જે કંઈ પરિણમન તારું થાય છે, તારા ભાવરૂપે થઈ રહ્યું છે, એમાં જડ કર્મ કંઈ કરતા નથી, એ કંઈ વિકાર કરાવતા નથી. એ જ રીતે આત્મા જડ કર્મને બાંધતો નથી. આત્મા કર્મને બાંધે કે કર્મ આત્માને વિકાર કરાવે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. કર્મથી જીવને વિકાર થાય છે એ વાત બિલકુલ સાચી નથી, એ તદ્દન ખોટી છે. કેમ કે કર્મ જળ પરમાણુમાં વર્તે છે અને વિકાર એ આત્માની પર્યાયમાં થાય છે, એ સમયની એની યોગ્યતા છે એટલે એવો વિકાર થાય છે. વિકારી પર્યાયને જળ કર્મ વર્તાવે અને જળ કર્મની પ્રકૃતિ આત્મા બાંધે એવું ત્રણ કાળમાં બનવા યોગ્ય નથી. કેટલાક આ વાત સાંભળીને ખળભળી ઉઠે છે, પણ ભાઈ આ તો જૈન દર્શનનો મૂળ સિદ્ધાંત છે. એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ત્રણ કાળમાં કરી શકે નહીં, એ જિન શાસનનો અવિચળ સિદ્ધાંત છે. માટે આત્માની પર્યાય બીજાથી થાય અને બીજાની પર્યાય આત્માથી થાય, આ બધું ક્યાંથી તું લાવ્યો એ બિલકુલ સત્ય નથી, એ તદ્દન અસત્ય છે, એ મિથ્યા માન્યતા છે. સત્યની પ્રસિદ્ધિ કરનાર આ સત્શાસ્ત્ર છે. આ મસ્તકના પરમાણુ છે તે જીવના આધારે રહેલા નથી. મસ્તકના પરમાણુ જીવને આધારે નથી, એ તો પૂતગળ છે, પોતાના આધારે છે. અને એ જ રીતે શરીરમાં પણ જે ઉપરના પરમાણુ છે એ કંઈ નીચેના પરમાણુના આધારે રહેલા નથી. પ્રત્યેક પરમાણુમાં કર્તા કર્મ આદિ સટકારકરૂપ શક્તિઓ રહેલી છે. દરેક પરમાણુમાં એ છ પ્રકારે શક્તિ રહેલી છે. એના સટકારક આપણે જે કહીએ છીએ ને કર્તા કર્મ, એ છ પ્રકારે એ દરેક પરમાણુમાં શક્તિ રહી છે. અને તેથી પ્રત્યેક પરમાણુ પોતાના કારણે પોતાની પર્યાયમાં વર્તી રહ્યો છે, તેને કોઈ પરનો આધાર નથી. એક જ પ્રકારના આ પરમાણુ દેખાય છે તો એ પણ દરેક પોતે પોતાના કારણે ત્યાં રહ્યા છે. એમ નથી કે નીચેથી કોઈ સપોર્ટ આપે છે, ટેકો આપે છે, એમ નથી. દેહમાંથી જીવ ચાલ્યો જતા દેહ જળી જાય છે તે અવસ્થા દેહના કારણે છે, જીવના કારણે નહીં. જીવ છે તો દેહ આમ ટટ્ટાર રહે છે અને જીવ નીકળી જતા દેહ ઢળી ગયો એવી માન્યતા યથાર્થ નથી. દેહની એ સમયે એવી દશા થવાની છે કે તે પ્રમાણે થાય છે તો થાય છે. અરે જીવ રહ્યો હોય છતાં એ નિર્જીવ જેવો પથારીમાં પડ્યો હોય છે કે નથી પડ્યો હોતો? મરેલા જેવો હોય છે કે નથી હોતો? ક્વોડ્રુપ્લેજિયા થઈ જાય, હાથ અને પગ ચારે ચાર હાલે નહીં એવી સ્થિતિમાં મુકાઈ જાય, એ વખતે જીવ તો અંદર હોય છે ને, તો ક્યાં એ હલનચલન કરી શકે છે? એટલે એ દેહની એ દશા એ વખતે થઈ છે, એ વખતે જીવ ત્યાં રહ્યો છે, છતાંય જીવ શું કરે છે? કંઈ કરી શકતો જ નથી. એટલે દેહની પ્રત્યેક અવસ્થામાં દેહના પરમાણુઓ વર્તી રહ્યા છે, એમાં જીવનું કાંઈ કાર્ય નથી. ભાઈ જીવ તો પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે, સમજે અને સ્વરૂપની દ્રષ્ટિ કરે, પોતાનું જેવું શુદ્ધ નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરી, ધ્રુવનું લક્ષ્ય કરી અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં ઢાળી દે તો એને સમ્યક દર્શન થાય અને એમાં એમાં પછી લીનતા કરે, સ્થિરતા કરે તો કેવળ જ્ઞાન થાય. આવું જીવનું પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે, જે અનાદિથી એમ જ છે, એનો એવો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, માટે જીવ જ્ઞાન કરે છે. સુખનો સ્વભાવ છે માટે જીવ સુખમાં રહે છે, એટલે એ તો એમ જ છે. ભાઈ એક પ્રશ્ન લીધો છે અને સમજાવ્યું છે કે પાણી અગ્નિથી ઊનું થતું દેખાય છે ને, એક પરમાણુ બીજાનું કંઈ કરી ન શકે, આ પાણી ઊનું થાય છે તે પાણીના પરમાણુથી પોતાથી થાય છે, અગ્નિથી નહીં. આમ ગુરુદેવે કહ્યું એટલે પ્રશ્ન કર્યો કે પાણી અગ્નિથી ઊનું થતું દેખાય છે ને, હૃદય કહે છે કે ભાઈ તું સંયોગથી જુએ છે, સંયોગ જે દેખાય છે તને એના તરફ તારું લક્ષ છે, તારી દ્રષ્ટિ પર્યાય તરફ છે, તારી દ્રષ્ટિ સ્વભાવ તરફ નથી, દ્રવ્ય તરફ નથી. દ્રવ્યને સ્વભાવ છે, દ્રવ્યને એનો સ્વભાવ છે, એટલે તું એના તરફ દ્રષ્ટિ કરતો નથી. એટલે તને સંયોગ દેખાય છે એટલે તું સંયોગી દ્રષ્ટિને કારણે એમ માને છે. ગુરુદેવ કહે છે કરે ભાઈ તું સંયોગથી દેખે છે પણ વસ્તુના પરિણમનશીલ સ્વભાવને જોતો નથી. સ્વભાવથી જોનાર જ્ઞાનીને તો પાણીની શીત અને ઉષ્ણ અવસ્થાઓમાં પાણીના પરમાણુઓ વર્તી રહેલા દેખાય છે. એ બંને અવસ્થાઓમાં પાણી જ દેખાય છે, પાણીના પરમાણુઓ એ અવસ્થા કરી રહ્યા છે એમ દેખાય છે. એમાં અગ્નિ નહીં, અગ્નિ પાણીમાં બેઠી જ નથી. અજબ વાત છે ભાઈ. દૂધીના શાકના કટકા થાય તે છરીથી થતા નથી, છરીથી કટકા થતા નથી. અરે છરી તો એને અડતી પણ નથી. દૂધીના કટકા થવાનું કાર્ય દૂધીના પરમાણુઓથી થાય છે અને છરીનું કાર્ય છરીના પરમાણુઓથી થાય છે. છરી છરીમાં રહીને કાર્ય કરે છે, પોતાનામાં રહી છે, અને કટકા જે થાય છે તો દૂધીના થાય છે. એટલે દૂધીના કટકા એ દૂધી દ્વારા થાય છે, એના પરમાણુઓથી થાય છે, એ પરમાણુઓનું પરિણમન છે. છરીનું કાર્ય જીવ કરે છે એમ પણ નથી. જીવ જીવમાં રહ્યો, છરીને ક્યાંથી એ કંઈ કરે. એટલે છરીનું કાર્ય જીવ કરે છે એમ નથી અને દૂધીના કટકા થવાનું કાર્ય છરી કરે છે એમ પણ નથી. જીવ અને પરમાણુ પ્રત્યેક પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે એ જ વસ્તુ સ્થિતિ છે. આ ચોખા પાકે છે તે ચોખાની પાકેલી અવસ્થા જે ભાતરૂપે થઈ છે એ ચોખાના પરમાણુઓથી થઈ છે, એ પાણીથી ચોખા પાક્યા છે એમ બિલકુલ નથી. ચોખાના પરમાણુ પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે. ચોખામાં એવી શક્તિ છે, એનો એવો સ્વભાવ છે, એટલે એ બદલાય અને એ ભાતરૂપ થાય છે. ચોખાની પાકવાની પર્યાય પરથી થઈ છે એ વાત ત્રણ કાળમાં સત્ય નથી. લોકોને આ વાત ભારે અચરજ પમાડે તેવી છે, પણ તે એમ જ છે. અજ્ઞાની માને છે કે હું પહાડને તોડી શકું, ગઢને પાડી શકું ઇત્યાદિ, હું આમ લડાઈ કરી શકું, આમ તેમ કરી શકું, પણ પરની પર્યાયને કોણ કરે, પરના કાર્યો કોણ કરે? પરના કાર્યો એના કારણે એનાથી થાય છે. બહુ સિદ્ધાંતની વાત કરી દીધી, મૂળભૂત સિદ્ધાંતની વાત કરી દીધી. અહીંયા છેલ્લે કહે છે પાના નંબર 147 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં સંક્રમણ ન થાય. એક ગુણ એટલે પર્યાયનું અન્ય દ્રવ્યની પર્યાયપણે સંક્રમણ ન થાય. સમય સમયમાં પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતપોતાની પર્યાયના કરતા છે, પણ પરની પર્યાયના કરતા જ નથી. ભગવાન ત્રણ લોકના નાથ કહે છે કે એક દ્રવ્યની પર્યાય અન્ય દ્રવ્યની પર્યાયને કરે એવું માને તે મૂર્ખ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. જગતના આનંદ દ્રવ્યો એની દરેકની શક્તિ પણ એવી અને એનો જે સ્વભાવ છે એ સ્વભાવમાં રહી એ શક્તિ અનુસાર પોતે પરિણમન કરે છે, આટલી વાત છે. એટલે પરમા એ ક્યાંથી કંઈ પણ કરે. એક સરસ વાત છેલ્લી છે એ આપણે લઈએ. અહીંયા ગુરુદેવે કહી છે કે એક વખત એવો પ્રશ્ન થયેલો કે સિદ્ધ ભગવાન શું કરે. ગુરુદેવને કોઈએ પૂછ્યું કે મહારાજ સિદ્ધ ભગવાન શું કરે છે, ત્યારે જવાબમાં કહ્યું કે સિદ્ધ ભગવાન પરનું કાંઈ કરતા નથી, પોતાની પર્યાયમાં અનંત આનંદ પ્રગટ થયો છે તેનું સિદ્ધ ભગવાન વેદન કરે છે, અપૂર્વ અલૌકિક આનંદનું વેદન કરે છે. ત્યારે પેલાએ શું કહ્યું, પેલો કહે કે એવા કેવા ભગવાન, એવા કેવા ભગવાન કે એ ભગવાન કોઈનું કાંઈ ન કરે. અમે તો બીજાનું બધું ભરું કરીએ છીએ ને એ ભગવાન કોઈનું કંઈ કરે નહીં. ભગવાન તો બધાનું ભરું કરવું જોઈએ. કેવી મિથ્યા માન્યતા, અજ્ઞાનીઓના ભ્રમ જુઓ. એને એવો ભ્રમ છે કે ભગવાન બધાનું સારું કરે, કલ્યાણ કરે, પણ એને એમ નથી કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને પછી બાકી 4000 કર્મો ખરી જતા એ સિદ્ધ થઈ જાય છે, પછી એમને જન્મ જરા નથી, એમને કોઈ કરવા પણ નથી, જન્મ લેવાનો નથી, હવે રાગ નથી, દ્વેષ નથી, ક્રોધ નથી, માન નથી, માયા નથી, કંઈ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 203 ગાથા સુધી. હવે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણભુ પદ તે વરતે જય તે પ્રણભુ પદ તે વરતે જય તે